એકમેક ભળે એટલા નજીક નથી આવતા. સંબંધ છે પણ સ્વભાવથી ભિન્ન છે. સંબંધથી જોડાયેલા હોવા છતાં સ્વભાવથી ભિન્ન છે. એકબીજાનો સ્વભાવ હંમેશ પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના સ્વભાવમાં પરિણમે છે, એટલે ક્યારેય પણ એ એકબીજામાં ભળતા નથી. એટલે એનો લાંબા કાળનો, આટલો દીર્ઘકાળનો, અનાદિનો એકબીજાનો સંબંધ હોવા છતાં ક્યારેય એક પદાર્થ બીજા રૂપ થાય, અર્થાત બીજાના ગુણ પોતે ગ્રહણ કરે અને પ્રવર્તે, આવું ક્યારેય પણ થતું નથી. એકરૂપ થવું એનો અર્થ માત્ર એવો નથી કે જળ છે એ ચેતન જ બની જાય, એ માત્ર એટલું જરૂરી નથી, પણ જળની અંદરમાં ચેતનના ગુણ પણ ના આવે, એ ગુણ ગ્રહણ કરે અને એના પ્રકારે એનું આરાધન પણ ન કરે, આચરણ પણ ન કરે, અને ચેતન એ જ પ્રકારે જળની સાથે ગમે તેટલો ભેળો હોય તો પણ ચેતન પણ ક્યારેય સર્વથા જળરૂપે પરિણમે નહીં. હા, અજ્ઞાન દ્રષ્ટિથી ક્યારેક ચેતનની એવી દશા જોવા મળે કે એને એમ કહેવો પડે મૂળ છે, જળ છે, એમ કહીને શું કહીએ છીએ, એના ચેતન દ્રવ્યની જે અંદરમાં મૂળભૂત અવસ્થા છે એ મૂળભૂત અવસ્થાથી એ ઘણો દૂર નીકળી ગયો છે, એની અંદરમાં એ સ્થિર થઈ શકતો નથી, એમાં રહી શકતો નથી, ત્યારે આપણે આવા શબ્દ વાપરવા પડે કે મૂળ છે, જળ છે, એને કંઈ ભાન નથી, આ શબ્દ પ્રયોગ થાય છે. પણ એનો તાત્પર્ય એવું નથી કે જળ બની ગયો, ચેતન આત્મા જળ બની ગયો એવો કહેવાનું તાત્પર્ય ત્યાં હોતું નથી. એ આ ભેદ જે છે એ ભેદને સમજવા જેવો છે. આ ગાથાની અંદરમાં એ વાત કરતા શું કહે છે, ચિદાનંદ આત્મા જ્ઞાનાવરણ આદિ કર્મોથી બધ છતાં કદી પણ નિશ્ચય નહીંથી કર્મરૂપ થતો નથી, અને કર્મ પણ કોઈ પણ પ્રકાર સમયે પરમાત્મરૂપ થતા નથી, તેને તું પરમાત્મા જાણ. સાચી તો આવી અવસ્થા છે, હવે સર્વમાં છે આ અવસ્થા, આ કંઈ માત્ર તીર્થંકરોમાં છે ને આપણામાં નથી, આપણામાં આ છે. આપણો આત્મા ક્યારેય કર્મરૂપ થવાનો નથી, તેમ આપણને લાગેલા કર્મો ક્યારેય આપણા રૂપ થવાના નથી, આપણી પણ અવસ્થા આ છે, અર્થાત આ જ આત્મા તે પરમાત્મા છે. એ તો પરમાત્મા થયા, આ આત્માને પરમાત્મા પ્રગટ કરવું બાકી છે, પણ એના માર્ગે છે વહેલો મોડો ક્યારેક એ પણ પરમાત્મા સ્વરૂપ થવાનો જ છે. સર્વનું અંતિમ લક્ષ્ય આ જ છે, પ્રત્યેક જીવનું થશે, એક વખત માર્ગે ચડ્યો છે તો થશે, કદાચ પડશે, આકળશે, પાછો વળશે, પાછો ચડશે, આ બધું થતાં થતાં પણ એનું અંતિમ લક્ષ્ય તો આ છે, એ સિવાય એનું બીજું કોઈ અંતિમ લક્ષ્ય હોઈ શકે નહીં. આ ચેતન દ્રવ્યનું આત્મા પોતાના શુદ્ધ સ્વભાવરૂપની પ્રાપ્તિના અભાવથી, જો આ શું થયું છે, શુદ્ધ સ્વરૂપ ની પ્રાપ્તિનો અભાવ, પ્રાપ્ત નથી એટલે એના પ્રત્યે લક્ષ્ય નથી થયો. પોતાને પોતાના શુદ્ધ સ્વરૂપનો લક્ષ્ય થયા નથી એટલે પ્રગટ નથી થયું, એને હંમેશા એનાથી કોઈ ભિન્નપણું જ ભાષે છે. તો શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના અભાવથી ઉત્પન્ન થયેલા, હવે એને કારણે ઉત્પન્ન શું થયું તો કે કર્મો, કારણ કે વિભાવમાં ગયો, સ્વભાવમાં રહ્યો નહીં, સ્વભાવનું એને સ્મરણ પણ નથી, તો સ્વભાવમાં રહેવાની વાત તો દૂર છે, એના કારણે વિભાવમાં ગયો અને વિભાવમાં જઈને એને કર્મ બાંધ્યા, એ કર્મ બાંધ્યા એના જુદા જુદા પ્રકાર બતાવ્યા. અહીંયા એક પ્રકાર લીધો છે, જ્ઞાનાવરણ પછી આદિ કહીને બધા આવી જાય છે. શુભ અશુભ કર્મોથી વ્યવહારની અપેક્ષાએ બંધાયેલો છે, આ વ્યવહારની આ ચીજ બંધાયેલો કર્મથી, પણ બંધાયેલો છે એટલે એનું સ્વાધીનપણું, એનું સ્વાતંત્ર્ય એણે ગુમાવ્યું, એનું પોતાનું મૂળ શક્તિ ગુમાવી, એનું વીર્ય ગુમાવ્યું, તો કે ના, માત્ર એને આવરણ આવ્યું. બંધન આ પ્રકારનું છે, બંધાયેલો છે તો પણ તે આત્મા શુદ્ધ નિશ્ચય નહીંથી કર્મરૂપ થતો નથી. આ બંને દ્રવ્ય જળ તે જળ ત્રણ કાળમાં ચેતન ચેતન હોય, કોઈ કોઈ પલટે નહીં છોડી એક આત્મ સ્વભાવ, પોતાનો સ્વભાવ છોડીને કોઈ પલટાતું નથી, સામા દ્રવ્યના રૂપ થતું નથી, એના ગુણ ગ્રહણ કરીને એના જેવા પ્રવર્તનમાં ક્યારેય જોડાતો નથી. એ પ્રકારે અહીંયા બંને પદાર્થનું આ આખું ભેદજ્ઞાન છે, અને ભેદ વિજ્ઞાન જે છે એ હંમેશા દરેક સંપ્રદાયની અંદરમાં થોડે ઘણે અંશે દરેકે લીધું છે, જૈન દર્શને વિશેષ સૂક્ષ્મતાએ લીધું છે. પણ ભેદજ્ઞાન તો ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને પણ ભેદજ્ઞાન કરાવ્યું છે, જ્યારે કહ્યું છે તું મારવાની વાત કરે છે, હું મારું તો તું મારતો નથી, તું ભિન્ન છો એ ભિન્ન છે, એના કર્મ ભિન્ન છે તારા કર્મ ભિન્ન છે, આ બધું તો એકબીજાનો પૂરો જે પરસ્પરનો એક કર્મનો જે વ્યવસ્થા છે એના ભાગરૂપે તું ક્રિયા માત્ર કરી રહ્યો છો, તું એનો કરતા નથી, તું કરતા ભાવ છોડી દે અને પછી ક્રિયા થતી હોય તો કરો. કર્મગ્રંથમાં જુઓ તો એ જ વાત છે, કર્મગ્રંથ પણ એ જ કહે છે કે આ જીવ પોતે જો ક્રિયાની સાથે ભાવથી જોડાતો નથી તો એ ક્રિયા ભલે થાય તો પણ એ કર્મબદ્ધ થતું નથી, કર્મ બંધ રૂપે પરિણમતું નથી. કૃપાળુદેવનું દર્શન જુઓ, અનેક પ્રકારના દસ દસ વર્ષ સુધી એમણે ઉપાધિના યોગ બેઠા, ઝવેરી બજારની પેઢીમાં બેસીને લેવાના દેવાના વેચવાના સંસારના ઘરના કુટુંબના વ્યવહારના અનેક પ્રકારે આ ઉપાધિનો યોગ બેઠો તો પણ ક્યારેય એની સમાધિને આંચ આવી નહીં, એની સમાધિ અકબંધ રહી. આ કાળનું પણ દ્રષ્ટાંત છે. તો આ કાળમાં પણ આ શક્ય જ છે. સર્વકાળમાં વ્યવસ્થા જે હોય, સિદ્ધાંતિક વ્યવસ્થા એ સર્વકાળમાં હોય, એ ક્યારે પલટાય નહીં. સિદ્ધાંત હંમેશા અફર હોય, સિદ્ધાંત અફર હોય, એની પર્યાય એની અવસ્થા એની પરંપરા એની અંદરમાં ફેરફારો થાય, પણ સિદ્ધાંતની અંદરમાં ક્યારેય ફેરફાર થાય નહીં. તો આ કાળની અંદરમાં જો કૃપાળુદેવ સુધી આપણે આવ્યા, હવે આપણા સુધી જાઓ તો જો જે કૃપાળુદેવે કર્યું એ આપણે પણ કરી શકીએ. ગમે તેવો ઉપાધિનો ગમે તેવો સંઘ હોય તો પણ એ કાંઈ ઉપાધિરૂપ થવાની આપણે જરૂર નથી, આપણે આપણા સ્વભાવમાં રહેવા માટે સ્વતંત્ર છીએ. એ ઉપાધિ આપણને પ્રાણે પોતાનામાં રોકી નહીં શકે, એ શક્તિ એનામાં નથી. આ સમજી લઈએ તો આપણે માટે થઈને કેટલો માર્ગ છે એ સરળ લાગે, નહીં તો કઠણ લાગે, કઠણ લાગે, કઠણ લાગે કરીને એનાથી દૂર ભાગીએ, દૂર ભાગીએ એટલે આપણું કામ ક્યારે થતું નથી. તો આ વાતને આ ભેદજ્ઞાનથી સમજવાની છે. એ પ્રકારે અહીંયા અવસ્થા છે. કેવળ જ્ઞાન આદિ અનંત ગુણરૂપ પોતાના સ્વભાવને તજીને કર્મરૂપે પરિણમતો નથી, તેમજ નાના વર્ણ આદિ કર્મ પણ આત્મારૂપે પરિણમતા નથી. આપણે ક્યારે એમ થાય કે આ કર્મ મારો ભોગ લઈ લેશે, આ કર્મ એવા ગાઢ છે, એટલા બધા આકરા છે, ક્યારેક મારો ભોગ લઈ લે, તારો ભોગ ના હોય તું એમાં તું તને તો અભય વચન છે, તારો ભોગ ક્યારેય કર્મ લઈ શકશે નહીં, આ અભય વચન છે, ક્યારેય પણ બનશે નહીં એવું, તું તારું સ્વાતંત્ર્ય એ ક્યારેય પણ ગુમાવીશ નહીં, ગમે તે અવસ્થાની અંદરમાં છે. એટલે આપણને કે આઠ રોચક પ્રદેશની વાત કરે છે ને, એ રોચક પ્રદેશની અંદરમાં આઠ તો હંમેશા ખુલ્લા જ છે, ગમે તેટલો કર્મનું આવરણ હોવા છતાં આઠ પ્રદેશ એવા ખુલ્લા છે કે જ્યાં એ જીવને સ્વતંત્ર હતા એની જળવાઈ રહે છે. એના કારણે આત્મારૂપે પરિણમતા અર્થાત કર્મ પોતાનું જળપણું તજી ચૈતન્યપણું પામતા નથી, અને ચૈતન્ય જળપણું પામતું નથી. બંને દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં રહે છે, અનાદિકાળની આ મર્યાદા છે. માટે કર્મોથી ભિન્ન જ્ઞાન દર્શનમય પરમાત્મા એ જ ઉપાદાય. કર્મથી ભિન્ન શું રહ્યું? એક જ ચેતન દ્રવ્ય. કર્મથી ભિન્ન તત્વ એક જ રહ્યું, ચેતન દ્રવ્ય. કારણ કે એ બંને આપણે જોયું કે સ્વભાવ બંનેના જુદા છે, બંનેની અવસ્થા ભિન્ન છે, બંનેનું મૂળ દ્રવ્ય ભિન્ન છે, કોઈ એકબીજા જેવા થતા નથી, થઈ શકે એમ નથી. ત્યારે શું થયું કે સ્વતંત્ર હવે ઉપાસના કરવી તો કોની કરવી? કર્મની કરવી, એ કર્મની પ્રતિમા બનાવીએ કરીએ મનમાં પ્રથમ, પછી એની સેવા પૂજા કરીએ, પછી એને કંઈક તું જા આવે મને છોડ, આવો માર્ગ કોઈ બતાવ્યો નથી. પણ એના માટે આ માર્ગ તું તારી ઉપાસના કર, તું તને પોતાને પરમાત્મા સ્વરૂપ માન, અને પરમાત્મા સ્વરૂપ માનીને તારી પોતાની ઉપાસના કર, અને એમાં તને આ કઠણ પડતું હોય તો આલંબન માટે જે આ માર્ગે જઈ અને એ સ્વરૂપ પ્રગટ કર્યું એનું આલંબન લે, અને પછી આખર તો એ આલંબન છોડીને પાછું તારા સ્વરૂપમાં તો જવું જ પડશે. ત્યાં સુધી તારો ઉગારો નથી. જૈન પરમાત્માના સાક્ષાત દર્શન થાય પરમાત્માના, અને એના પગ પકડી અને આપણે આખું જીવન વિતાવી દઈએ, આયુષ્ય આખું, તો પણ આપણે મુક્ત થઈ શકતા નથી. જ્યારે જીન પરમાત્માના અવલંબન જે છે એ પણ જ્યારે છોડીને પોતાના સ્વરૂપનું અવલંબન લઈ અને પોતાના સ્વરૂપના પગ પકડે ત્યારે એનું કામ થાય. આખો સિદ્ધાંત છે, સમજવા જેવો છે. કર્મની આખી ન્યાય જે છે એને સમજવો પડે. આપણે થાય કે આવા મોટા ભગવાન જેણે આપણને આટલું બધું આપ્યું એનો અનાદર કરી અને શું એને છોડી દેવાના? તો કે હા છોડી દેવાના. એ પોતે એમ કહે છે કે તું મને છોડ તારે મુક્ત થવું હોય તો, નહીં તો હું પણ તારા માટે બંધનરૂપ છું. હું પરમાત્મા થયો પણ તારા માટે બંધનરૂપ છું, કારણ કે તું મારાથી વેગળો થતો નથી. બાળક નાનો હોય ત્યાં સુધી માની આંગળી પકડે ચાલે, બધું આલંબનની જરૂર છે, પણ 20 વર્ષનો છોકરો માની આંગળી પકડીને ચાલે તો આપણે દુનિયા શું કહે ને? તો આપણને એ કહે છે કે તું મારા જેવો થા, આંગળી મૂકી દે, દોડ, તારામાં શક્તિ છે, અમે તને બતાવીએ છીએ. આ લક્ષ્ય કરાવે છે. બહુ મોટો ઉપકાર આ છે, ભગવાનનો ઉપકાર આ છે આપણા ઉપર. આપણને સાચી સમજ આપે છે અને મિથ્યા માન્યતામાંથી આપણને બહાર કાઢે છે. આ સમજવા જોઈએ. 50મી કથા.
કોઈ કહે જીવ સર્વગત, વળી કહે જડ કોઈ, કોઈ દેહ સમ જીવ કહે, શૂન્ય કહે વળી કોઈ. કેટલાક દર્શનવાળા જીવની સર્વગત સર્વવ્યાપક કહે છે, કેટલાક જીવને જડ કહે છે, કોઈ જીવને શૂન્ય કહે છે અને કોઈ જીવને દેહ પ્રમાણ કહે છે. નૈયાયિક મીમાંસક તથા વેદાંત દર્શનવાળા આત્માને સર્વવ્યાપક માને છે. સાંખ્ય દર્શનના અનુયાયીઓ આત્માને જડ માને છે. જૈન દર્શીઓ દેહ પ્રમાણ માને છે અને બૌદ્ધો આત્માને શૂન્ય માને છે. આ પ્રમાણે આત્માના સંબંધમાં જુદી જુદી માન્યતાઓ છે. આત્મા કેવો છે અને કેવો નથી એમ શિષ્ય 4 પ્રશ્નો કરે છે. કોઈ કહે જીવ સર્વગત, એટલે કેટલાક દર્શનવાળા જીવને સર્વગત સર્વવ્યાપક કહે છે, વળી કહે જડ કોઈ અને કોઈ એને જડ કહે છે. એટલે નૈયાયિક મીમાંસક તથા વેદાંત દર્શનવાળા આત્માને સર્વવ્યાપક માને, સાંખ્ય દર્શનના અનુયાયીઓ આત્માને જડ માને છે અને જૈન દર્શનના અનુયાયીઓ દેહ પ્રમાણ માને છે. બૌદ્ધો આત્માને શૂન્ય માને છે. આ પ્રમાણે આત્માના સંબંધમાં જુદી જુદી માન્યતાઓ છે. આત્મા કેવો છે અને કેવો નથી એમ શિષ્ય 4 પ્રશ્નો આગળ કરે છે.
છ દર્શન આપણે ત્યાં પ્રચલિત છે. આમ તો ઘણા છે, એનાથી વિશેષ છે, પણ 6 દર્શન વિશેષ પ્રચલિત છે, કારણ કે એની પરંપરા આજ સુધી જળવાઈ રહી છે. આજ સુધી હજુ પણ એની પરંપરા જળવાઈ રહી છે અને એમાં જે મુખ્ય ભેદ બતાવ્યો છે તે આત્માના સ્વરૂપ સંબંધનો બતાવ્યો છે. આત્માના સ્વરૂપ સંબંધમાં ભેદ છે, આત્માના સંબંધમાં ક્યાંય ભેદ નથી. જો આમાં એક આશ્ચર્યરૂપ ઘટના આ છે, કોઈ આત્માનો નકાર નથી કર્યો, આત્મા નથી એવું કોઈ કહેતું નથી. આત્માને કોઈ જળ કે, કોઈ ચેતન કે, કોઈ સાયોગ્ય કે, જેને જે કહેવું હોય તે કે, પણ આત્મા છે એનો તો સર્વ. એટલું જ નહીં, જેણે નાસ્તિકવાદ સ્વીકાર્યો છે, અહીંયા એનો ઉલ્લેખ નથી 4 વાક્યનો, પણ 4 વાક્ય નાસ્તિક દર્શન, એણે પણ આત્માનો સ્વીકાર કર્યો છે. પણ એ એમ કહે છે કે દેહ ઉત્પન્ન થાય છે એની સાથે આત્મા ઉત્પન્ન થાય છે, દેહનો નાશ થાય છે એની સાથે આત્માનો નાશ થાય છે, બસ આટલો જ ભેદ છે. એના પુનર્જન્મ અને પૂર્વજન્મમાં એ દર્શન માનતું નથી. તો આત્માને તો સૌ કોઈ માને છે, એટલે આત્માને કેન્દ્રમાં રાખીને સૌએ પોતાના દર્શનનો વ્યવસ્થા ઊભી કરી છે, પોતાની માન્યતા ઊભી કરી. પણ આત્મા તો છે એનો સ્વીકાર કોઈ નથી કરતો, એવું કંઈ બન્યું નથી. અહીંયા પણ આપણને કહ્યું, નૈયાયિક મીમાંસક વેદાંત એ આત્માને વ્યાપક માને, સર્વવ્યાપક, જળમાં તું, સ્થળમાં તું, જળમાં ચેતનમાં બધામાં એ માને. સર્વવ્યાપકનો અર્થ જળમાં પણ આત્મા છે એમ માને છે, ચેતનમાં પણ આત્મા છે એમ માને છે અને એ બધો ઈશ્વરનો અંશ છે, એવી બધી એ લોકોની માન્યતા છે. પણ આત્માની માન્યતા એમાં ક્યાંય નકાર નથી, છે. પણ કેવો સર્વવ્યાપક, સાંખ્ય દર્શનના અનુયાયીઓ જળ માને છે કે આત્મામાં ચેતન દ્રવ્ય નથી દેખાતું, જળ જ છે, એને એવી રીતે માને છે, પણ આત્માને માને છે. જૈન દર્શીઓ દેહ પ્રમાણ માને છે કે દેહના પ્રમાણમાં આત્મા ક્યાં હતો કે દેહ. જોકે અહીંયા જેમ દેહ પ્રમાણ માને છે એમ જૈન દર્શને એક બીજું પણ સ્વરૂપ માન્ય રાખ્યું છે કે જ્ઞાનથી લોકાલોક વ્યાપીને રહેલો છે, એટલે એનું વ્યાપકપણું કેટલું છે, આ માત્ર દેહ પ્રમાણ નથી. દેહ પ્રમાણ તો અત્યારે આ દેહની અંદરમાં રહેલો છે, પણ છતાં જ્ઞાનથી, દ્રવ્યથી દેહ પ્રમાણ, પણ જ્ઞાનથી તો કે તો લોકાલોક વ્યાપીને રહેલો છે. બંને વાત સ્વીકાર છે એના. અને બૌદ્ધો આત્માને શૂન્ય માને છે, આત્માને માને છે, આત્માને માને છે પણ શૂન્યવત માને છે. એટલે એ પણ પેલા માન્યતાની જેમ જ 4 વાક એવી થોડી માન્યતામાં અહીંયા આ સંબંધમાં બૌદ્ધોની પણ એવી છે કે દેહ જ્યારે દેહની સાથે આવે છે, દેહનો નાશ થતાં વિખરાઈ જાય છે. છતાં આ જ બૌદ્ધ દર્શને ભગવાન બુદ્ધના પૂર્વજન્મની વાતો એના ગ્રંથોમાં લખેલી છે. હવે આપણને આશ્ચર્ય થાય કે જો આ તમારો સિદ્ધાંત એક બાજુ રાખો છો અને બીજી બાજુ તમે એમ કહો છો કે ભગવાન બુદ્ધ એના પૂર્વજન્મના આ વખતે આવા હતા, અહીંયા હતા, આ અવસ્થા હતી, તો પછી આ વાતનો તો વિરોધ આવે છે. આમ કેમ? એટલે કૃપાળદેવે સરસ લખ્યું છે કે એ જે બુદ્ધના શાસ્ત્રો અત્યારે આપણા લક્ષ્યમાં આવે છે અને એ લક્ષ્ય જો ખરેખર ભગવાન બુદ્ધના હોય અથવા તો બુદ્ધની માન્યતાને જ પ્રમાણસર હોય તો એમાં વિરોધ આવે છે અને એ જોતા એમ લાગે છે ભગવાન બુદ્ધનો મોક્ષ થયો ના હોય. એ જોતા બહુ પ્રમાણિકપણે કહ્યું છે, આગ્રહથી નથી કહ્યું ન જ હોય. આ જોતા જો આ હોય તો આમ હોય એમ વાત કરી છે. તો એ વાત સમજવા જેવી છે કે તમે આત્માને ભલે ગમે તે રીતે માનો પણ આત્માને તો માનો છો તો એનો સૂક્ષ્મ દર્શન, આ છ છ દર્શન પોતાની માન્યતામાં હોવા છતાં અને ઘણા કાળથી આ માન્યતા ચાલી આવતી હોવા છતાં અને દરેક દર્શનમાં ઘણા ઘણા મોટા પુરુષો થયા હોવા છતાં કોઈ પણ આજ સુધી આ છ દર્શનને એક કરી એક દર્શનના નિશ્ચય ઉપર આવી શક્યા નથી. એ હકીકત છે. પણ આપણે જ્યારે આપણો પોતાના આત્માના ઉત્કર્ષની કોઈ વાત વિચારવી હોય તો એ છ દર્શનની વાતને એક તરફ રાખી આપણે આપણા સ્વરૂપનું ચિંતન કરી અને એની અંદરમાં આપણે આપણા સ્વરૂપની સાથે જોડાઈ જઈએ અને એ જ આત્મા છે એને જે જે કર્મ લાગેલા છે એને મારે કર્મથી મુક્ત કરાવવો છે. એ મુક્ત થતો એક દિવસ એવો આવશે, ભલે જન્મો લાગે, એક દિવસ એવો આવશે કે આ આત્મા સર્વથા કર્મરહિત થઈને પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત થવાનો છે. અર્થાત એ પરમાત્મા સ્વરૂપનું દ્રવ્ય અત્યારે મારામાં પડેલું છે તો આ આત્માને પરમાત્મા સ્વરૂપ માનો. એમ શિષ્ય એટલે અહીંયા એક પ્રકારે પરમાત્માનું જે સ્વરૂપ બતાવવું છે તો કે આત્માને આ પ્રકારે માનો, આ પરમાત્માનું સ્વરૂપ બતાવું છું. આત્માના સંબંધમાં જુદી જુદી માન્યતાઓ છે, આત્મા કેવો છે કેવો નથી. હવે એમાં કે છે શિષ્ય ચાર પ્રશ્ન કરે છે એના પણ ગભે ઉત્તર આવે છે. આવો આગળ લો.
એકાવન આત્મા સર્વગત, આત્મા જળ પણ જાણ, આત્મા દેહ પ્રમાણ ગણ શૂન્ય વળી તે જાણ. હે યોગી, આત્મા સર્વગત છે, આત્મા જળ છે, આત્મા દેહ પ્રમાણ પણ છે અને આત્મા શૂન્ય પણ છે એમ જાણ. હે પ્રભાકર ભટ્ટ, નહીં અપક્ષાએ આત્મા સર્વગત છે, જળ છે, દેહ પ્રમાણ પણ છે તથા શૂન્ય પણ છે, એમાં કોઈ દોષ નથી. એટલે શું કહે છે કે દર્શન કોઈ ખોટું નથી, આમ આમ વિચારો તો આમ આત્મા સર્વગતે છે એટલે સર્વવ્યાપક પણ છે અને આત્મા જળ છે એમ માને છે, એ એમ કે દર્શન પ્રમાણ ખોટું નથી એમ.
જેમ આત્મસિદ્ધિમાં શિષ્યના પ્રશ્નોના સમાધાન આવે છે એમ અહીંયા પણ શિષ્યના પ્રશ્નના સમાધાન શરૂ થાય છે. પહેલો પ્રશ્ન જે શિષ્યનો જે છે, આવા બધા જુદા જુદા બતાવે છે. હે યોગી, યોગી કેતા જેનો યોગ પરમાત્મા મોક્ષની સાથે જોડાયેલો છે, એ યોગી મોક્ષના કારણ સાથે જોડાયેલો છે તે યોગી. હે યોગી, આત્મા સર્વગત છે, આત્મા જળ છે, આત્મા દેહ પ્રમાણ છે, આત્મા શૂન્ય પણ છે, આમ કહીને બધા દર્શનને માન્ય કર્યા. કૃપાળ દેવની શૈલી જુઓ, છ દર્શનને માત કે છ દર્શન આમાં સમાય જાય છે પણ કૃપાળ દેવ આત્મસિદ્ધિ એમ ન કહ્યું કે એક દર્શન સાચું ને બાકી બધા ખોટા. આવું ક્યારે? આ કૃપાળ દેવનું જ્ઞાનીનું બહુ સમજીને વાત વચન નીકળે એટલે એની ખૂબી બરાબર પકડવા જેવી છે. તો સાચું જ્યારે સત્યને પ્રતિપાદિત કરવું હોય ત્યારે બીજાને ખોટું ઠેરવવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. તમે તમારા સત્યને પ્રતિપાદન કરો કે હું આ પ્રકારે એને સત્ય કહું છું, આ પ્રકારે સત્ય કહું છું, આ પ્રકારે કહું છું, પણ બીજો કહે છે ખોટું છે માટે મારું સત્ય ઠરે છે એ માન્યતા જ્ઞાની સ્વીકારતા નથી. આ જ્ઞાનીનો એક અદભુત શૈલી છે, એમનો એક વ્યવહાર છે, એ સમજવા જેવો છે. એટલે કે છે, હે પ્રભાકર ભટ્ટ, નહીં અપેક્ષાએ આત્મા સર્વગત છે. આ બધી નહીં ભિન્ન ભિન્ન નહીં, નહીં એટલે દ્રષ્ટિકોણ, કોઈ એક દ્રષ્ટિકોણથી આત્મા સર્વગત છે, સર્વત્ર વાપેલો છે, જળ પણ છે, જળ પણ છે. તો જ્યારે દેહના સંયોગમાં છે પછી એકેન્દ્રિયાદિ જેવા દેહોની અંદરમાં પડેલો છે તો એનું બહારથી સ્વરૂપ જળ જેવું છે, દેખાય છે, તો જળ પણ છે, દેહ પ્રમાણ પણ છે, દેહમાં રહેલો છે ત્યાં સુધી દેહ પ્રમાણ છે. જ્ઞાન અપેક્ષાએ ભલે બહાર રહ્યો ત્યારે એની અવસ્થા ભિન્ન હોય, પણ અહીંયા તો જ્યાં રહે દેહ અપેક્ષા, તો કોઈ અપેક્ષાએ નહીંનો અર્થ જ અપેક્ષા, અપેક્ષાએ એક વાત આમ હોય, બીજી વાત આમ હોય, ત્રીજી રીતે હોય, અને દરેકનો સ્વીકાર, એમાં ક્યાંય અસ્વીકાર નહીં. અને શૂન્ય પણ કહ્યો હોય તો એ પણ બરાબર, શૂન્યવત પણ કહે છે. તો એમ એનું કારણ શું છે અહીંયા બધાને માન્ય કરવાનું, સમજી લઈએ કે આ બધા દર્શનના સ્થાપકો મહાતત્વજ્ઞાનીઓ હતા. કોઈ જેવા તેવા લોકોએ ના કહેવાથી આ દર્શનની સ્થાપના થઈ નથી, અને જો એવી સ્થાપના થઈ હોત તો આટલા કાળ લંબા કાળ સુધી એ ટકી ન હોત, એ ક્યારનો વિચ્છેદ પામી હોત, પણ એવું બન્યું નથી. એ જ બતાવે છે કે એના ચારવાકનો તો હમણાં હજી 15-20 દિવસ પહેલાં યાસીન દલાલે ગુજરાત સમાચારમાં બહુ સરસ છણાવટ કરી હતી ચારવાક ઋષિની, મહાત્મા ચારવાકે આ દર્શનની સ્થાપના કરી, એ કેટલા બુદ્ધિશાળી અને કેટલા સમર્થ પુરુષ હતા. અને એણે આજે જે દર્શનની સ્થાપનામાં ભલે વ્યંદર્શનની રીતે વિરોધ આવતો, અન્ય દર્શનની રીતે વિરોધ આવતો હોય, તો પણ એણે પોતાની વાતને સિદ્ધ કરવા માટેને અથાગ પરિશ્રમ લીધો છે અને કહ્યું છે કે જો આમ ન હોય તો આમ કેમ હોય. ભલે છેવટની એ કોઈ અવસ્થા બાકી રહી ગઈ હશે, પરમાત્મા જાણે, આપણે જાણતા નથી, આમ કારણ કે આપણે તેની ભૂમિકાએ પહોંચ્યા નથી, માટે એના ન્યાય ન કરી શકીએ. પણ તાત્પર્ય કહેવાનું એ છે કે બધા દર્શનના પ્રણેતા મહાપુરુષો હતા, એટલે એમાં એને કોઈ સામાન્યમાં ગણીને કાઢીને, કારણ કે અપેક્ષા ભેદ છે, તત્વભેદ નથી. અપેક્ષાભેદે હોઈ શકે. આપણે એમ કહીએ કે ભાઈ આપણામાંની કોઈ એક વાત લો કે ભાઈ આ સુરેશભાઈ બેઠા છે, હમણાં એનો બાબુ આવે તો એમ કે પપ્પા, અને પિતાજી આવે તો કે કાં બેટા, અને ભાઈ આવે તો કે કાં ભાઈ, તો સૌ જુદી જુદી પ્રકારે એમને કહીએ, તો એથી કરીને એમનું સ્વરૂપ કંઈ બધી રીતે નથી, એક જ છે, પણ એકને જુદા જુદા સ્વરૂપે સૌ સંબંધથી ઓળખે છે. એમ અહીંયા પણ એક જ તત્વને ભિન્ન ભિન્ન પ્રકારે ઓળખવાની વાત છે, પણ મૂળ તત્વનો કોઈએ નકાર કર્યો નથી. આપણા માટે બહુ મહત્વની વાત આ છે, મૂળ તત્વનો કોઈએ નકાર કર્યો. ચારવાકે પણ આત્માનો નકાર નથી કર્યો, બૌદ્ધે પણ નકાર નથી કર્યો. એ ચારવાક પણ એમ કહે છે કે આ આત્મા દેહની સાથે ઉત્પન્ન થાય છે, દેહની સાથે નાશ પામે છે. તો એ વાતને પણ સમજવી કે આત્માનો સ્વીકાર છે, અને આપણે 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 પોતે આત્મા તરીકે આપણને માનતા હોઈએ, આપણો જો એની સાથેનો સંબંધ આત્માનો, અર્થાત એ આપણો પોતાનો સંબંધ, એ નિશ્ચય છે, દ્રઢતા છે, એમાં કંઈ મને આશંકા રહેતી નથી તો હોય, તો બસ આપણને આપણે આપણા સ્વરૂપની જ આ બધી વાત છે એ સમજીને આપણે આપણો લક્ષ્ય કરવા જેવો છે, આપણો પોતાનો લક્ષ્ય કરવા જેવો. આગળની ગાથા.
કર્મ વિવર્જિત આત્મા કેવલ જ્ઞાન પ્રતાપ જાણે લોકા લોક તો કહ્યો સર્વગત આપ. કર્મ રહિત શુદ્ધ આત્મા કેવલ જ્ઞાન વડે લોકાલોકને જાણે છે, તેથી હે જીવ આ આત્મા સર્વગત કહેવાય છે. આ આત્મા વ્યવહાર નહીંથી કેવલ જ્ઞાન દ્વારા લોકાલોકને જાણે છે, અને શરીરમાં રહેવા છતાં નિશ્ચયથી પોતાના આત્માને જાણે છે, તેથી જ્ઞાનની અપેક્ષાએ આત્મા સર્વગત કહેવાય છે, પણ પ્રદેશોની અપેક્ષાએ સર્વગત નથી. અર્થાત આત્માના પ્રદેશો લોકમાં સર્વત્ર વ્યાપક નથી, આત્મા સ્વશરીરમાં પ્રમાણ છે. કર્મરહિત શુદ્ધ આત્મા કેવલ જ્ઞાનથી લોક અને પરલોક જાણે છે, તેથી આત્મા સર્વગત કહેવાય છે. આત્મા વ્યવહાર નહીંથી કેવલ જ્ઞાન દ્વારા લોકાલોકને જાણે છે, શરીરમાં રહેવા છતાં નિશ્ચયથી પણ આત્માને જાણે છે, તેથી જ્ઞાનની અપેક્ષાએ આત્મા સર્વગત કહેવાય, પણ પ્રદેશોની અપેક્ષાએ સર્વગત નથી. અર્થાત આત્માના પ્રદેશો લોકમાં સર્વત્ર વ્યાપક નથી, આત્મા સ્વશરીર પ્રમાણ છે.
આગળ લઈ લો, પારા પૂરો કરી લો, પારા પૂરો કરી લો.
જેમ ચક્ષુ પદાર્થોને દેખે છે પણ તે પદાર્થોમાં તન્મય થતું નથી, તેમજ
જ્ઞાન પદાર્થોને જાણે છે પણ તન્મય ન થાય તથા જ્ઞાન આત્મા પ્રદેશોને મૂકીને પદાર્થો પાસે જતું નથી. જ્ઞાન જ્ઞાનમાં રહે છે ને પદાર્થો પદાર્થોમાં રહે છે. જ્ઞાન તથા પદાર્થોમાં જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, તેથી જ્ઞાન સર્વ જ્ઞેયોને જાણે છે. અત્રે કોઈ પ્રશ્ન કરે છે કે જો વ્યવહારથી આત્મા લોકાલોકને જાણે છે પણ નિશ્ચયથી નહીં તો વ્યવહારથી સર્વજ્ઞપણું કહેવાય? નિશ્ચયથી તો નહીં. તેનું સમાધાન, જેમ આત્મા પોતાને તન્મયપણે એટલે સર્વાનુભવથી જાણે છે તેમ પરદ્રવ્યને તન્મયપણે જાણતો નથી, તે કારણથી વ્યવહાર છે. પરંતુ જ્ઞાનનો અભાવ નથી, જ્ઞાન તો સ્વ તથા પરને સમાન રીતે જાણે છે. જો નિશ્ચયથી સ્વદર્વની સમાન તન્મય થઈને પરદ્રવ્યને જાણે તો બીજાના સુખ દુઃખ રાગ દ્વેષ આદિ જાણવાથી જાણનાર આત્માને રાગ દ્વેષ સુખ દુઃખ આદિ પ્રાપ્ત થાય એ મોટો દોષ આવે છે. માટે જ્ઞાન અપેક્ષા એ આત્મા સર્વગત છે. જેમ શરીરમાં રહેવા છતાં નિશ્ચયથી પોતાના આત્માને જાણે છે તેથી જ્ઞાનને જ્ઞાનની અપેક્ષા એ આત્મા સર્વગત કહેવાય છે એટલે સર્વવ્યાપક છે. પણ પ્રદેશોની અપેક્ષા એ સર્વગત નથી, કારણ કે પ્રદેશે પ્રદેશ એટલે કે આપણા સ્વશરીર સુધી જ છે આત્મા, સ્વશરીર જ એનું પ્રમાણ છે આત્માનું. અને જેમ ચક્ષુ જે છે તેમ પદાર્થોને દેખે છે તે પદાર્થોમાં પણ એમ કે તન્મય નથી થતું, તેમજ જ્ઞાન પદાર્થોને જાણે છે પણ તન્મય ન થાય તથા જ્ઞાન આત્મા પ્રદેશોને મૂકીને પદાર્થો પાસે જતું નથી અને જ્ઞાન જ્ઞાનમાં રહે છે અને તે પદાર્થો છે એ પદાર્થોમાં રહે છે અને જ્ઞાન જ્ઞાનમાં રહે છે અને જ્ઞાન તથા પદાર્થોમાં જ્ઞેય અને જ્ઞાયક જ્ઞેય અને જ્ઞાયકનો સંબંધ છે, તેથી જ્ઞાન સર્વજ્ઞેયોને જાણે છે. અને કોઈ પ્રશ્ન કહે કે વ્યવહારથી આત્મા લોકાલોકને જાણે છે પણ નિશ્ચયથી નહીં તો વ્યવહારથી સર્વજ્ઞપણું કહેવાય? અને નિશ્ચયથી જો નહીં, તેનું સમાધાન એમ છે કે જે આત્મા પોતાને તન્મયપણે એટલે સ્વાનુભવથી પોતાના અનુભવથી જાણે છે તેમ પરદ્રવ્યને અને પરદ્રવ્યને તન્મયપણે જાણતો નથી અને તે કારણથી વ્યવહાર છે. અને પરંતુ જ્ઞાનનો અભાવ નથી, વ્યવહાર છે પણ જ્ઞાનનો અભાવ નથી. જ્ઞાન તો સ્વ અને પર બેયને સમાન જાણે છે. જો નિશ્ચયથી સ્વદ્રવ્યની સમાન તન્મય થઈને પરદ્રવ્યને જાણે તો બીજાના સુખ દુઃખ પણ રાગદ્વેષ અને સુખ દુઃખ રાગદ્વેષને જાણવાથી જાણનાર આત્માને રાગદ્વેષને સુખ દુઃખ આદિ પ્રાપ્ત થાય તે મોટો પાછો દોષ આવે છે. એટલે જ્ઞાનની અપેક્ષાએ આત્મા સર્વગત છે.
જૈનનો સિદ્ધાંત આત્મા દેહ પ્રમાણ અને વેદાંત આદિ દર્શનનો જે સિદ્ધાંત આત્મા સર્વવ્યાપક, આ બંનેના ભેદની અહીં ચર્ચા કરી આગાથામાં. કર્મરહિત શુદ્ધ આત્મા એટલે સર્વથા કર્મરહિત, સર્વથા જે કર્મરહિત થયા છે એવા શુદ્ધ આત્મા, હવે એની જે અવસ્થા છે કેવળ જ્ઞાનની છે, તો કેવળ જ્ઞાનની અવસ્થામાં પહોંચ્યા પછી આ આત્મા અત્યારે જે એક અવસ્થામાં છે આગળ જઈને એ કેવળ જ્ઞાનની અવસ્થા જ્યારે પ્રાપ્ત કરે છે, આત્મા એનો એ જ, આત્મા કોઈ નવો નથી, એમાં કાંઈ ઉમેરો થયો નથી, એમાંથી કાંઈ ઘટાડો થયો નથી, માત્ર અવસ્થા ફરી છે, એની જ્ઞાન દશા ઉર્ધ્વગમન પામી છે, ઉચ્ચ દશાને પામી છે, ત્યારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. માત્ર કેવળ કહેતા માત્ર જ્ઞાન, જ્ઞાનમય એનો નિરંતરનો ઉપયોગ કેવળ જ્ઞાનમય છે, અજ્ઞાનનો અંશ પણ ત્યાં અરે એની છાયા પણ ત્યાં એના પર રહેતી નથી, એવી જે દશા આવી તે કેવળીનું સ્વરૂપ છે. હવે આ કેવળ જ્ઞાન જ્યારે આવે પ્રાપ્ત થાય છે ત્યારે એને લોકાલોકનું, લોક અને અલોક એ બધાનું જ્ઞાન લોકાલોકને જાણે છે એની જ્ઞાનથી, એથી કરીને એનો આત્મા એ પણ દેહમાં છે, કેવળી પણ પોતાના દેહમાં છે, દેહ વ્યાપીને રહેલા છે, તો પણ એનો આત્મા દેહ છોડીને લોકાલોકને જાણવા જતો નથી, જરૂર નથી, એના જ્ઞાનમાં સહેજે એ વસ્તુ જણાય છે એવી અવસ્થા એમને પ્રાપ્ત થઈ છે. આ આત્માની એક ઉત્કૃષ્ટ ભૂમિકા અવસ્થા છે. એક તો એ અવસ્થાનો લક્ષ્ય કરવાનો છે. કર્મરહિત શુદ્ધાત્મા કેવળ જ્ઞાન વડે લોકાલોકને જાણે છે અને તેથી હે જીવ આ આત્મા સર્વગત કહેવાય છે. વાજો જૈનો આ વાતને સ્વીકારે છે અને જો એને એકાંતે જાય તો એમ કે નાના અમારા શાસ્ત્રો કહે છે દેહ પ્રમાણ છે, લોકાલોકને કેમ જાણે, તો કે ના એમ નથી, લોકાલોકને પણ જાણે એવી અવસ્થા તમારા શાસ્ત્રો પણ કહે છે. તો એને બંનેને અપેક્ષા એ સમજો કે જ્યાં સુધી કેવળીની અવસ્થા પ્રાપ્ત નથી અર્થાત છદ્મસ્થ અવસ્થામાં છીએ ત્યાં સુધી દેહ પ્રમાણ છીએ, અને છદ્મસ્થ અવસ્થા પૂર્ણ થતાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ જો થઈ હોય તો એ લોકાલોક પ્રમાણ સર્વવ્યાપીને જાણી છે. આ બંને અવસ્થા એક જ આત્માની છે એ વાતને સમજવી પડે. આત્મા વ્યવહાર નહીં થી કેવળ જ્ઞાન તથા લોકાલોકને જાણે છે, અને શરીરમાં રહેવા છતાં નિશ્ચયથી પોતાના આત્માને જાણે છે. જો આ એક વાત આ બહુ સરસ છે. દેહ પ્રમાણ ભલે માનો, લોકાલોક પ્રમાણ તમે માનો કે ના, તો આ કાંઈ માનવા જેવું લાગતું નથી, કદાચ એવું શંકા રહી એમાં. હવે દેહ પ્રમાણ છું એનો તો સ્વીકાર છે, કારણ કે આપણે બધી દેહની ક્રિયા આપણા વડે જે કરી રહ્યા છીએ આપણે જાણીએ છીએ. તો કે એની અંદરમાં તમારી અવસ્થાનો વિચાર કરો તો કે શરીરમાં રહેવા છતાં નિશ્ચયથી પોતાના આત્માને જાણે છે, પોતે પોતાને જાણે છે. પછી જાણપણું એનું કેટલું ટકે છે, કેટલું બળવાન છે એ પછીનો વાત છે, પણ જાણે છે એને. કારણ કે પોતે પોતાથી અજાણ રહી શકે નહીં, પોતે પોતાથી દૂર કેમ કરીને રહી શકે, કૃપાળદેવે કહ્યું છે. તો કેમ કેમ બને, પોતે પોતાથી દૂર કેમ થાય, શક્ય જ નથી. એટલે આત્મા જ્યારે આત્માની અપેક્ષાએ વિચારે આ દેહને એક બાજુ મૂકે ત્યારે જ આ વિચારણા ચાલે. અને એ આત્માની અપેક્ષાએ તો કે હું અત્યારે આ જે બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, એ બોલનારો આત્મા છે અને સાંભળનાર પણ આત્મા છે. એમાં કોઈ શરીરને એમાં વચ્ચે લાવો તો માધ્યમ છે, એ સિવાય કાંઈ નથી. આ હવે એને આપણે દ્રષ્ટાંતથી સમજવું હોય, હમણાં આ દેહ છોડી દીધો તો બોલવાનું બંધ થઈ ગયું, ત્યાંથી કોઈનો દેહ છૂટી ગયો સાંભળવાનું બંધ થઈ ગયું, તો શું થયું, આત્મા ગયો માટે આ વસ્તુ બંધ થઈ ગઈ. બહુ સ્પષ્ટ વાત છે, આત્મા વડે જ આ ક્રિયા થાય છે, આત્માથી પોતે આત્મા ક્યારેય દૂર હોઈ શકે નહીં. તો એ રીતે નિશ્ચયથી પોતે પોતાના આત્માને જાણે છે. આ બોલનારો તે હું, સાંભળનારો તે હું, વિચાર કરનારો તે હું, આ વાત આ દેહની અંદરમાં એક પણ ગુણ નથી એવો. અરે આ એક આંખ ઉપરના ચશ્મા છે, વર્ષોથી પહેરતા હોય તો પણ એક દિવસ આપણા ચશ્મા જરાક થોડીક વાર મૂકી દઈએ એટલે જોવાનું આપણું આવરણ આવી ગયું, બંધ થઈ ગયું. તો શું થયું, આત્મા તો છે, જોનારો તો આત્મા છે, કા નથી, તો કે આવરણ આવી ગયું. આનાથી કંઈક આવરણ દૂર થતું હતું. આ કોઈ એવો પદાર્થ છે, એ આવરણ છે પણ જળ છે, આ પણ જળ છે. કોઈ એવો સંયોગ થયો અને એ કારણે જળથી જળની ક્રિયામાં કંઈ ફેરફાર આવ્યો અને એની અંદરમાં આવશે. પણ આત્માનો જ્ઞાન ગુણ એથી કરીને માત્ર આવરણ પામ્યો છે, નાશ પામ્યો નથી. આ લક્ષ્ય થા કરાવે જોવાનું છે. એટલે જ્ઞાનની અપેક્ષાએ આત્મા સર્વગત કહેવાય છે તે કયા, કેવળ જ્ઞાનની અપેક્ષાએ. પણ પ્રદેશની અપેક્ષાએ સર્વગત નથી, અર્થાત આત્માના પ્રદેશો લોકમાં સર્વત્ર વ્યાપક નથી. આત્મા સ્વશરીર પ્રમાણ છે, જેવો દેહને પ્રાપ્ત થયો એના પ્રમાણમાં એને આત્માનો ત્યાં વિકાસ કહો, વિસ્તાર કહો, તો એ બધું ત્યાં એ પ્રમાણે છે. તો એ વાતને પણ લેવાની, એનો પણ, કારણ કે બંને વાત અપેક્ષાએ છે, કોઈ અપેક્ષાએ સર્વવ્યાપી અને કોઈ અપેક્ષાએ દેહવ્યાપી, એટલે બંને વાત સાચી છે, એક પણ વાત ખોટી નથી. આ વાતની વાત સ્વીકારવાની છે. હવે જેમ ચક્ષુ પદાર્થને દેખે છે પણ તે પદાર્થોમાં તન્મય થતું નથી, હવે આંખની વાત, આંખ જળ છે, પદાર્થ સામે જોવાય છે પણ જળ છે, તો શું છે, ચક્ષુ પદાર્થને દેખે પણ તે પદાર્થોમાં તન્મય થતું નથી, તેમજ જ્ઞાન પદાર્થોને જાણે છે પણ તન્મય ન થાય તથા જ્ઞાન આત્મપ્રદેશોને મૂકીને પદાર્થો પાસે જતું નથી. જ્ઞાન જ્ઞાનમાં રહે છે ને પદાર્થો પદાર્થોમાં રહે છે, ક્યારેય એકમેકમાં તન્મયપણે એક રૂપ થતા નથી, ભળી જતા નથી. બંનેની અવસ્થા સર્વ અવસ્થાની અંદરમાં ભિન્નતા 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 રહે છે, રહે છે, રહે છે, એમાં ફેરફાર થતો નથી. મૂળ સ્વાભાવિક અવસ્થામાં ફેરફાર થતો નથી, સાંયોગિક અવસ્થામાં ફેરફાર જોવા મળે પણ સ્વાભાવિક અવસ્થામાં ક્યારેય ફેરફાર થાય નહીં, એવું આ સિદ્ધાંત છે. જ્ઞાન તથા પદાર્થોમાં જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. જ્ઞેય જ્ઞાન તથા પદાર્થોમાં જ્ઞેય અને જ્ઞાયકનો સંબંધ છે. જ્ઞાન છે એ જ્ઞેય વડે પદાર્થને જુએ છે, પદાર્થ છે જ્ઞેય છે. જ્ઞાતા અને જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞેય, પણ એ જોવાની પ્રક્રિયા જ્ઞાન વડે થાય છે. જ્ઞાતાના જ્ઞાન વડે જ્ઞેયને જાણે છે, એટલે જ્ઞેય જુદું છે, જ્ઞાતા જુદો છે, પણ એને જાણવા માટે થઈને જ્ઞાનનો ઉપયોગ થયો છે જ્ઞાનનો, તો જ્ઞાતા જ્ઞાન તથા પદાર્થોનામાં જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, તે જ્ઞાન સર્વ જ્ઞેયોને જાણે છે. આ જ્ઞાન છે તે સર્વ જ્ઞેય, જાણવા યોગ્ય પદાર્થો, જાણવા યોગ્ય પદાર્થને જાણે તે જ્ઞેય, તે જાણે છે. અત્રે કોઈ પ્રશ્ન કરે છે, જો વ્યવહારથી આત્મા લોકાલોકને જાણે છે, જો પ્રશ્ન કેવો છે, વ્યવહારથી આત્મા લોકાલોકને જાણે છે પણ નિશ્ચયથી નહીં, તો વ્યવહારથી સર્વજ્ઞપણું કહેવાય, નિશ્ચયથી તો નહીં. હવે એનું સમાધાન આપે છે. આવો જો પ્રશ્ન આવતો હોય તો કે સમાધાન, જેમ આત્મા પોતાને તન્મયપણે જાણે છે તેમ પરદ્રવ્યને તન્મયપણે જાણતો નથી, તે કારણથી વ્યવહાર છે. વ્યવહારની વાત કરી તો શું, જેવી તન્મયતા પોતે પોતાના સ્વરૂપની સાથે જે તાદાત્મ્ય ધરાવે છે, ક્યારેય ભિન્નપણું સમય માત્ર પણ પ્રાપ્ત થતું નથી, એવી અવસ્થા પરદ્રવ્યને જાણવામાં જ્યારે થાય ત્યારે એવી અવસ્થા ક્યારેય પણ બનતી નથી. એટલે એને કહે છે કે આત્મા પોતાને તન્મયપણે જાણે તેમ પરદ્રવ્યને તન્મયપણે જાણતો નથી, અને એ કારણથી એને કહેવું વ્યવહાર. પરંતુ જ્ઞાનનો અભાવ નથી, જ્ઞાનનો અભાવ નથી. જ્ઞાન તો સ્વ તથા પરને સમાન રીતે જાણે છે, સ્વને જાણે છે અને પરને પણ જાણે છે. કારણ કે જ્ઞાનનો સ્વભાવ જાણવું, જ્ઞાનનો સ્વભાવ જાણવું પછી એને સ્વપરનો ભેદ કરવાનો એનું કામ નથી, એ અધિકાર ક્ષેત્રની બહારની વાત છે કે એને સ્વપરનો ભેદ કરવો, જાણવું એ એનું છે. સ્વપરનો ભેદ તો આત્મા પોતે પોતાના ચિંતનથી, વિચારસરણીથી અને પોતાના અનુભવથી કરી શકે છે કે આ પદાર્થ છે ને આને આ પદાર્થ કહેવાય, પણ જ્ઞાનનો સ્વભાવ તો જાણપણો એટલો જ ભેદ કરે છે. પરંતુ જ્ઞાનનો અભાવ નથી, જ્ઞાન તો સ્વ તથા પરને સમાન રીતે જાણે છે. જો નિશ્ચયથી સ્વદ્રવ્યની સમાન તન્મય થઈને પરદ્રવ્યને જાણે, નિશ્ચયથી સ્વદ્રવ્યની સમાન તન્મય થઈને પરદ્રવ્યને જાણે, તો બીજાના સુખ દુઃખ રાગ દ્વેષ આદિ જાણવાથી જાણનાર આત્માને પણ રાગ દ્વેષ સુખ દુઃખ આદિ પ્રાપ્ત થાય. જો એની સાથે તન્મયપણું પામ્યો હોય, તન્મયપણું એકાકારપણું, તો ત્યાં જો એને સુખનું વેદન થતું હોય પદાર્થને, તો આને પણ થાય, કારણ કે તન્મયપણું છે. પણ ભિન્નપણું હોય તો ન થાય. તો આપણે જોઈએ છીએ કે નથી થતું. એ કોઈ એક દ્રવ્ય જેને જાણ્યો, એની પાસે અગ્નિ મૂક્યો છે તો અગ્નિથી તપાયમાન થયો છે, અને આપણો પદાર્થ આપણામાં છે તો એને કંઈ ફેરફાર થતો નથી, આપણો આત્મા તપાયમાન નથી થતો, તો કે શું છે, તન્મયતા નહોતી એની સાથે, એકાકાર નથી થયો, અને એકાકાર થઈ શકે એવી વ્યવસ્થા નથી. આત્મા પોતે પોતાના સ્વરૂપમાં જ એકાકાર થઈ શકે, બીજે તન્મયતા એકાકાર થઈ શકતો નથી. હા, એની તન્મયતા કેટલી છે, વ્યવહારિક તન્મયતા, એટલે એ માને છે, એની માન્યતામાં એવું છે કે હું તો એના રૂપ થઈ ગયો છું, હું તો માત્ર એના રૂપ થઈ ગયો છું, અમારા દેહ જુદા છે, આત્મા અમારો એક છે, અમારો પ્રેમ અલૌકિક પ્રેમ છે, અમે સાચા પ્રેમી છીએ, લૈલા મજનુ જેવો પ્રેમ છે, હીર રાંઝા જેવો પ્રેમ છે, અને એમ કે અમારા શરીર જુદા પણ આત્મા તો એક, પણ આવું ક્યારેય બનતું નથી. માત્ર વ્યવહારની ભાષામાં કહેવાય છે, ક્યારેય કોઈ એક આત્માથી થઈ શકતું નથી. પણ આખો આ વાતને સમજે નહીં એટલે વ્યવહાર છે ગમે તેમ કહેવામાં આવે, પણ એમ થતું નથી. તો બીજાના સુખ દુઃખ રાગ દ્વેષ આદિ જાણવાની જાણનાર આત્માને રાગ દ્વેષ સુખ દુઃખ આદિ પ્રાપ્ત થાય, એ મોટો દોષ આવે. તો કે દોષ આવે એ જો એના એ પદાર્થમાં થતી ભાવ, એની અનુભૂતિ, એ પદાર્થને થતી અનુભૂતિ, પર પદાર્થને થતી અનુભૂતિ, સ્વની અંદરમાં જો વેદન થાય તો તેનું તાદાત્મ્ય સિદ્ધ થયું, એક પણ સિદ્ધ થયું, તો કે એવું બનતું નથી. એટલે આ પ્રકારે દોષ આવે છે આ માન્યતામાં. માટે જ્ઞાન અપેક્ષા એ આત્મા સર્વગત છે, દેહ અપેક્ષા એ દેહ પ્રમાણ છે. બંને વાતને સમજવાની, જ્ઞાન અપેક્ષા એ સર્વગત અને દેહ અપેક્ષા એ દેહ પ્રમાણ, બંને વાતને સમજવાની છે. એક ગાથા લઈ લો, 53.
નીચે જ્ઞાની સ્થિત જ્ઞાનીની વિનિશ્ચય ઇન્દ્રિય જ્ઞાન, તેથી હે યોગીન કયો જીવની જળ પણ જાણ. આત્મજ્ઞાનમાં સ્થિર થયેલા રહેલા જીવોનું ઇન્દ્રિય જ્ઞાન નષ્ટ થઈ જાય છે, તે કારણથી હે યોગી જીવની જળ પણ જાણ. વિતરાગ નિર્વિકલ સમાધિમાં રહેલા છદ્મસ્થ મુનિઓને સંસંવેદન જ્ઞાન હોવા છતાં ઇન્દ્રિયોના વિષયનું જ્ઞાન હોતું નથી, અને કેવલી ભગવાનને તો સર્વથા ઇન્દ્રિય જ્ઞાન નથી. તેથી જળ ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ હોવાથી અપેક્ષાએ આત્મા કોઈ પ્રકારે જળ પણ કહેવાય, પણ પૂતગલની પેઠે સર્વથા જળ નથી. ઇન્દ્રિય જ્ઞાન હેય છે અને અતિન્દ્રિય જ્ઞાન સર્વ પ્રકાર ઉપાડે છે. આમાં એકેન્દ્રિય બેન્દ્રિયની વાત નથી, પણ આત્મજ્ઞાનમાં સ્થિર છે એટલે એવા ને ઇન્દ્રિય જ્ઞાન નષ્ટ થઈ જાય છે એટલે એને જળ કહ્યા છે. આમાં આત્મજ્ઞાનીની વાત છે અને એને એની અવસ્થા બતાવી છે કે વિતરાગ નિર્વિકલ સમાધિમાં રહેલા એવા છદ્મસ્થ, ભલે છદ્મસ્થ મુનિ છે પણ એ પોતાના સસવે જ્ઞાનમાં હોવાથી પછી એને ઇન્દ્રિયો વિષયો તરફનું પ્રયત્ન નથી, એના પ્રત્યેનો કોઈ કાર્ય નથી, એટલે એનું જ્ઞાન નથી એમ કહે છે. અને કેવલી ભગવાનને તો સર્વથા ઇન્દ્રિય જ્ઞાન નથી, તેથી ઇન્દ્રિયનો અભાવ હોવાથી આત્માની અપેક્ષાએ આત્માને કોઈ પ્રકારે જળ કહેવાય છે. ખરેખર તો જળ નથી, એને ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, બધું છે, પણ એને એવી અંદર નિર્વિકલ સમાધિ છે કે એને એ પ્રત્યેનો કંઈ ઉપયોગ જ નથી. એટલે એના ઉપરથી બોધ આપે છે કે ઇન્દ્રિય જ્ઞાન છે એ છે, અતિન્દ્રિય જ્ઞાન જ ઉપાધેય કરવા આવે છે. જો આત્માને આપણે પ્રાપ્ત કરવો હોય તો ઇન્દ્રિય જ્ઞાન જ ઉપાધેય છે. કૃપાળુદેવ કહે છે એક ભોગ ભોગવે છતાં ભોગવતો નથી, અને એક નથી ભોગવતો છતાં અનંત કર્મ બાંધે છે. અને પોતાની અવસ્થામાં એમ કીધું કે આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, એટલે મનને તો બહાર જ ભગવાન કે મારું છે જ નહીં મનની અવસ્થા. અને ઇન્દ્રિયો દેહ એકબીજાના આભાસે કામ કરે છે, એમાં ક્યાંય આત્મા જોડાતો નથી. આવી જે અવસ્થા છે ત્યારે એની એક અપેક્ષાએ આત્માને જળ કીધો, ઇન્દ્રિયોથી નથી ઉપયોગ એટલે જળ. બાકી જળ અવસ્થાની વાત નથી, જ્ઞાનની વાત છે. આવું મને સમજાય છે
ના? બરાબર છે, સમજાવો છો? બરાબર સમજાવો છો, કેમ કે આ શરૂઆત જ એમ કરી છે આત્મજ્ઞાનમાં સ્થિર, આત્મજ્ઞાનમાં સ્થિર, નહીં તો જળ તો આવી અવસ્થા, દેહની જળ અવસ્થા તો કોઈ પણ જીવ બેભાન થઈ જાય છે, કોમામાં આવી જાય છે, ત્યારે એ પણ જળ જ કહેવાય. એના જેવી જ એને ઇન્દ્રિયનું ભાન નથી, ઇન્દ્રિયના વિષયનું ભાન નથી, પણ એ આત્માની સ્થિરતા નથી, આત્મામાં સ્થિર નથી થયો. માટે ત્યાં એ ભેદને તો પાછો સમજવો જ પડે, બાહ્ય રીતે એક લાગવા જતા. તો એ પ્રકારે કહે છે આત્મજ્ઞાનમાં જે સ્થિર છે એમને માત્ર ઉપયોગ કેવળ આત્મામાં સ્થિર થયો છે, આત્માના પોતાના સ્વરૂપની અંદરમાં એટલો બધો એકાગ્રતા છે, એટલો બધો તન્મયતા છે કે એનો ઉપયોગ બહાર જતો નથી, માત્ર આત્મામાં જ ઉપયોગ એનો રમણતા કરે છે. તો જ્યારે આવી અવસ્થા છે ત્યારે બહારથી કોઈને જોનાર તો એને શું લાગે, આમ સમાધિ ભાવમાં સ્થિર હોય, ન હલે ન ચલે, ન કોઈ ઇન્દ્રિયોનો પ્રયોગ કરે, ન એનો કોઈ વિચાર કાંઈ પણ જોવા ન મળે તમને, એની ચેષ્ટા કોઈ પણ બાહ્ય, તો આપણે કંઈક આ તો જળ થઈ ગયો છે. આમાં જો તો ખરા આ ચેતન છે આત્મા કે જીવ વચાયેલો ગયો છે, આ સાવ સ્થિર થઈ ગયો છે, તો આની અંદરમાં આત્મા જીવ છે કે જીવ ચાલ્યો ગયો છે, ખાલી ખોખું પડ્યું છે, જયારે જુઓ તો ખરા. તો ત્યારે તો કે ના, એના સ્વરૂપની અંદરમાં સ્થિર છે પણ એ બાહ્ય બીજા જીવોને લક્ષમાં ના આવે, તો એને લાગે જળ જેવું પણ એ જળ નથી. તો આવી અવસ્થાની અંદરમાં જયારે હોય ત્યારે અન્ય જીવોને જળ રૂપે લાગતું હોય એ અપેક્ષાએ કોઈ દર્શને આત્માને જળ કહ્યો હોય તો કે છે એ અપેક્ષાએ વાત એ પણ સ્વીકારવી, એમાં આપણને શું વાંધો છે, એ પણ સ્વીકારો. પણ તત્વ દ્રષ્ટિએ જો વિચારો તો આત્મા ક્યારેય જળરૂપ થઈ શકતો નથી, એ વાતને પણ સમજવાની. એટલે વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં રહેલા છદ્મસ્થ મુનિઓને સ્વસંવેદન જ્ઞાન હોવા છતાં ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન હોતું નથી, છદ્મસ્થ અવસ્થા છે, કેવડી નથી, અને એને માત્ર પોતાના સ્વરૂપમાં રમણતા છે, ત્યારે એ રમણતા ચાલે છે ત્યારે શું થાય છે, ઇન્દ્રિયોના વિષયોનું એને જ્ઞાન ભાન કંઈ રહેતું નથી. એક સરસ પ્રસંગ યાદ આવે છે, આમાં મહાભારતની કથામાં એક પ્રસંગ છે. આ મહાભારતનું યુદ્ધ ચાલે છે અને ગુરુ દ્રોણની સામે અર્જુન ટક્કર લે છે. હવે આ તો ગુરુ દ્રોણનો શિષ્ય છે અને ગુરુ દ્રોણ કોઈ પ્રકારે એનો ઘાત થઈ શકે એવું લાગતું નથી. ઘણા દિવસો સુધી એની સામે લડવા છતાં એ ગુરુ દ્રોણ કોઈ પ્રકારે પરાસ્ત થતા નથી, ને અર્જુનને તો વિજય લેવો છે, એક જ વાત છે કે કોઈ પણ પ્રકારે આ યુદ્ધ જીતવાનું છે. તો કૃષ્ણ ભગવાન જે એના સારથી છે એને એક સંકેત આપે છે, એટલે કે જે આમાં એક કાર્ય કરવું પડે, યુધિષ્ઠિરને આગળ કરીએ અને આ દ્રોણની મતિ ફેરવીએ તો કામ થાય એવું છે. એટલે યુધિષ્ઠિરને આગળ કર્યા, સમજાવ્યા. પહેલાં તો યુધિષ્ઠિર ના પાડે છે કે હું ધર્મરાજ, મારાથી અસત્ય વચન કહેવાય નહીં. છતાં એણે કહ્યું તમે એમ કરો ને તમારું અસત્ય પણ ન રહે અને સત્ય જળવાઈ રહે, તમને એવો માર્ગ બતાવું. તો કે શું? તો કે તમારા જે અહીંયા યુદ્ધનામાં એક હાથી છે, યુદ્ધની અંદરમાં મેદાનમાં હાથી છે અને નરોવા કુંજરોવાનું જે વાત આવે છે ને, નર અથવા કુંજ, તો કે હે અશ્વસ્થામાં, અશ્વસ્થામાં નામનો હાથી છે, અશ્વસ્થામાં એનો પુત્ર પણ છે અને પુત્ર ઉપર દ્રોણને અતિશય પ્રેમ છે, એટલે એનો વિરોધ તો એ વિચારી પણ નથી કરી શકતા. તો કે અતિશય પ્રેમ હોવાથી એને જો એવો ધ્યાનમાં એને કહેવામાં આવે, કારણ કે પુત્ર હતો એ યુદ્ધના મેદાનમાં લડતો હતો પણ અન્યત્ર હતો, દૂર હતો, એટલે અહીંયાથી આ મેદાન છોડીને ત્યાં સુધી જવાય નહીં, કારણ કે ત્યાં એની જવાબદારી છે, ત્યાં પોતે એ વખતે સેનાધ્યક્ષ છે, એટલે સેનાધ્યક્ષ એની ભીષ્મનું અવસાન થઈ ગયું છે, એટલે અવસાન નહીં પણ ત્યાંથી એ દેશ છોડીને, ત્યાંથી યુદ્ધભૂમિ છોડીને ચાલ્યા ગયા છે. એ પછી દ્રોણ આવે છે, તો એ દ્રોણને ત્યારે આ વાત કહેવામાં આવે છે. કોના દ્વારા? બીજા કોઈની વાત તો માને નહીં, કે સત્ય તો એક યુધિષ્ઠિર બોલે, બીજો બોલે નહીં, એટલે યુધિષ્ઠિરના મોઢે વાત બોલાવે છે. અસ્વસ્થામાં મરાયો નરોવા કુંજરોવા, નર એટલે મનુષ્ય અથવા તો કુંજ એટલે હાથી પ્રાણી. તો એ પ્રકારે અસ્વસ્થામાં હણાયો આવા સમાચાર ગુરુદ્રોણને મળ્યા, એટલે ગુરુદ્રોણ એકદમ પેલામાં આઘાતમાં આવી ગયા. પણ એણે આ વખતે આ પ્રક્રિયા કરેલી જે અહીં બતાવી છે ને, એ પ્રક્રિયા ગુરુદ્રોણ પર પોતાના આત્માને પોતાના શરીરને એવું પોતે અંદરમાં સ્થિર થઈ ગયા, ત્યાં યુદ્ધના મેદાન ઉપર એટલા સ્થિર થઈ ગયા. પણ ત્યાં એક પ્રક્રિયામાં ભેદી આવે છે, એણે પોતાનું આત્મતત્વને બહાર કાઢ્યું, એમ કહે છે મહાભારત. આત્મતત્વને બહાર કાઢ્યું, બહાર જઈને જોયા, ત્યાં ગયા, બેને અહીંયા રાખ્યો, આત્મતત્વ પોતાની સિદ્ધિ એ શક્તિથી બહાર લઈ ગયા. બહાર જઈને જોયું તો કે અશ્વસ્થામાં તો યુદ્ધના મેદાનમાં લડે છે, હવે લડે છે એટલે પાછા પોતે પોતાના શરીરમાં પાછા આવવા માટે આવી રહ્યા છે. એ દરમિયાન કૃષ્ણએ સંકેત કર્યો, કોને? ભીમને. ભીમને કહ્યું આ જે ખોખું પડ્યું ને, ગદાનો પ્રહાર કરે એટલે પૂરું થઈ જાય, એટલે એક ગદાનો પ્રહાર કર્યો અને ખોખું ગયું. હવે દ્રોણનો આત્મા તો આવ્યો પણ દેહ તો હતો નહીં, તો હવે આમાં જવું કેવી રીતે? તો એટલે અહીંયા આપણે એટલા માટે વિચારીએ છીએ કે આવી અવસ્થા આ આપણા જે ધર્મકથાઓ છે ને એની અંદરમાં પણ ક્યાંક ક્યાંક આવા દ્રષ્ટાંતોથી મળે. આપણને આશ્ચર્ય થાય કે દેહની અંદરમાં આવી બે અવસ્થા કેમ કરીને માનવી, તો કે ના એ સત્ય છે, તો એ વાતને સમજવા જેવી છે. અહીંયા તો જે વાત છે કે આવી રીતે સમાધિ અવસ્થામાં પોતે માત્ર પોતાના સ્વભાવની અંદરમાં સ્થિત છે, તેની અવસ્થા થોડી જુદી હતી, એ સ્વભાવમાં હોવા છતાં બહાર પોતે પોતાના ચેતન દ્રવ્યને ખેંચી ગયા. અને આપણે આપણા દર્શનની અંદરમાં પણ જો વાત કરીએ તો કુનકુંદાચાર્યના માટેની પણ આવી વાત આવે છે કે એમણે પણ પોતે કોઈ એવું સ્વરૂપ ઓલું કરી અને સિમંદર સ્વામીની નિશ્રામાં ગયા, તો ત્યારે પોતાનો આત્મા ત્યાં જઈ અને એનું શરીર પાછું અહીંયા જેમનું તેમ સચવાઈ રહેલું છે, એ ત્યાંથી એ સિમંદર સ્વામી પાસેથી બોધ ગ્રહણ કરી અને પાછા શરીરમાં પ્રવેશ કરે છે. એટલે આ બધી અગમ નિગમની વાતો જે છે એ બધી આપણી ભૂમિકાએ ન પણ સમજાય, પણ આ બધી વસ્તુનો કેવળ નકાર કરવા જેવું નથી, કોઈ અપેક્ષાએ વાત હોઈ શકે એનો સ્વીકાર રાખવો જોઈએ, નહીં તો દોષ આવે, બીજું કોઈ કારણ નથી પણ દોષ આવે જ્ઞાની પ્રત્યેનો. તો આ પ્રકારે અહીંયા શું કહે છે, તેથી ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ હોવાની અપેક્ષાએ આત્મા કોઈ પ્રકારે જળ પણ કહેવાય, પણ પૂતગલની પેટે સર્વથા જળ નથી. તો કે આ જ્યારે આવું આવી અવસ્થામાં આવ્યા, પોતાના સ્વરૂપમાં એકદમ આવ્યા, ઇન્દ્રિયોનું કોઈ ભાન નથી, ઇન્દ્રિયો છે કે કેમ? કૃપાળુદે એમ કહે કે માંડ માંડ યાદ કરીએ તો અમને દેહધારી છે એવું યાદ આવે છે. તો શું થયું? પોતાના સ્વરૂપમાં એટલી બધી સ્થિરતા આવે છે ત્યારે આ દેહનું ભાન ભૂલાઈ જાય છે, ત્યારે પાછું ક્યારેક કોઈ એવો પ્રસંગ બને, નિમિત્ત આવે, ઘટના ઘટે અને પાછું દેહનું ભાન થઈ આવે. આ બધા યોગીઓની અવસ્થા વિચારવા જેવી. તો આ પ્રકારે કહે છે, પણ પૂતગલની પેટે સર્વથા જળ થઈ શકે નહીં. ઇન્દ્રિય જ્ઞાન હેય છે અને અતિન્દ્રિય જ્ઞાન સર્વ પ્રકારે ઉપાદેય છે, આ સિદ્ધાંત આપ્યો. આમાં તો ઇન્દ્રિય જ્ઞાન છે એ ત્યાગવા યોગ્ય છે. ઇન્દ્રિયનું જ્ઞાન કોઈ ઉપકારી નથી. ભલે ઇન્દ્રિયોને સહાયથી આપણે આપણા કાર્યો કરીએ છીએ, ધર્મ કાર્યો વગેરે બધું કરીએ છીએ, આપણી સાધના પણ ઇન્દ્રિયો દ્વારા કરીએ છીએ, તો પણ એનું જ્ઞાન આપણને મોક્ષ અપાવી શકતું નથી. ઇન્દ્રિયોને ગમે તે રીતે જાણો, ગમે તે પ્રકારે જાણો, ગમે એટલા ભેદથી જાણો, તો પણ એ જ્ઞાન ક્યારેય પણ મોક્ષનો ઉપાય નથી બનતું. એ અપેક્ષાએ કહ્યું છે કે ઇન્દ્રિય જ્ઞાન હેય છે અને અતિન્દ્રિય જ્ઞાન સર્વ પ્રકારે ઉપાદેય છે. અતિન્દ્રિય જ્ઞાન એટલે ઇન્દ્રિયોના જ્ઞાનથી જે અવસ્થા કેવડીની બતાવી એવી રીતે પોતાના સ્વરૂપની અંદરમાં સ્થિરતા, રમણતા, એકાગ્રતા, તન્મયતા, તાદાત્મ્યપણું જે કહો તે, પણ બેમાં પછી ભિન્નનો ભિન્નતાનો ભાવ ન રહે, કેવળ અભેદ, કેવળ અભેદપણું, તો એ અવસ્થા જો પ્રાપ્ત થાય તો એ મોક્ષનો માર્ગ છે. અને એ સર્વ દર્શનોએ આ અવસ્થાને સ્વીકારી છે અને એનો વચ્ચે વચ્ચે અંશાય અને કોઈ પણ ભિન્ન થોડો ઘણો ફેરફાર આવતો હોય તો ફેરફાર સાથે પણ આખર આ વાતનો સ્વીકાર છે. અને એ એનું પ્રમાણ એ છે કે સૌએ આત્માને સ્વીકાર્યો. આત્માને ન સ્વીકાર્યો, કોઈ નકાર કર્યો હોત તો વાત બદલી જાત, પણ આત્માનો નકાર કોઈ પણ દર્શને કર્યો નથી. આ સમજવાનું.
સુખધામ અનંત સુસંત ચહી.